એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજની આપણી ચર્ચાનો વિષય એવો છે જેનું નામ સાંભળતા જ ઘણા લોકોના મનમાં ડર અને ચિંતા ઘર કરી જાય છે. કેન્સર.
હા, બરાબર કહ્યું.
આપણે પ્રોફેસર નિકોલસ જેમ્સના પુસ્તક કેન્સર અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, એટલે કે એમ કહી શકાય કેન્સર એક ટૂંકો પરિચય, માં થોડું ઊંડા ઉતરીશું અને તેના મહત્વના વિચારો સમજવાનો પ્રયત્ન કરીશું.
ખરેખર આ વિષય જ એવો છે ને કે જેના વિશે સ્પષ્ટ અને સાચી સમજ હોવી ખૂબ જ જરૂરી છે. ઘણીવાર શું થાય, અધૂરી માહિતી કે ગેરમાન્યતાઓ, એના કારણે ભય વધી જાય છે.
સાચી વાત છે.
આ પુસ્તકનું મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે જ્ઞાન દ્વારા એ ભયને ઓછો કરવો અને આ જે જટિલ રોગ છે એને વૈજ્ઞાનિક રીતે પણ સાવ સરળ ભાષામાં સમજાવો,
જેથી ડર નહીં પણ સમજણ આપણો માર્ગદર્શક બને.
બિલકુલ.
અને આજના સમયમાં તો મને લાગે છે કે કેન્સર વિશેની ચર્ચા પહેલા કરતાં પણ વધુ પ્રસ્તુત છે, કારણ કે વિજ્ઞાન સતત આગળ વધી રહ્યું છે, સારવારની નવી પદ્ધતિઓ બધું વિકસી રહ્યું છે.
હા, ઘણું બદલાયું છે.
તો ચાલો શરૂઆત કરીએ લેખકના પરિચયથી. પ્રોફેસર નિકોલસ જેમ્સ કોણ છે અને એમનો દૃષ્ટિકોણ શા માટે આટલો મહત્વનો છે?
જુઓ, પ્રોફેસર નિકોલસ જેમ્સ ઓન્કોલોજી એટલે કે કેન્સર વિજ્ઞાનના ક્ષેત્રમાં એક ખૂબ જ જાણીતું અને સન્માનિત નામ છે. એ બર્મિંગહમ યુનિવર્સિટીમાં ક્લિનિકલ ઓન્કોલોજીના પ્રોફેસર છે.
અચ્છા.
અને ત્યાંની ક્વીન એલિઝાબેથ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ક્લિનિકલ ઓન્કોલોજિસ્ટ તરીકે દર્દીઓની સારવાર પણ કરે છે.
ઓહ, એટલે કે તેઓ માત્ર લેબોરેટરીમાં સંશોધન નથી કરતા અને માત્ર ક્લિનિકમાં દર્દીઓને નથી જોતા, બંને કરે છે. આ વાત તેમને ખાસ બનાવે છે, નહીં?
બિલકુલ. આ જ એમની સૌથી મોટી વિશિષ્ટતા છે. એ વૈજ્ઞાનિક સંશોધનની ટોચ પર પણ છે અને સાથે સાથે રોજબરોજ, મતલબ કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારો સાથે સીધું કામ પણ કરે છે. આ જે બેવડી ભૂમિકા છે ને, એ એમને વિજ્ઞાનની અત્યાધુનિક શોધો અને દર્દીની વાસ્તવિક પરિસ્થિતિ એ બંને વચ્ચે એક સેતુ બાંધવામાં મદદ કરે છે. એમ સમજો ને કે 3 દાયકાથી વધુનો અનુભવ છે એમનો.
વાહ, ઘણો લાંબો અનુભવ.
હા, એટલે કેન્સરની સારવારમાં જે બદલાવો આવ્યા છે ને એ બધાના તેઓ સાક્ષી છે. એમનું સંશોધન આમ તો મુખ્યત્વે પ્રોસ્ટેટ અને મૂત્રાશયના કેન્સર પર કેન્દ્રિત રહ્યું છે અને એમણે ઘણા મોટા ક્લિનિકલ ટ્રાયલ્સનું નેતૃત્વ કર્યું છે જેણે સારવારની પદ્ધતિઓ પણ બદલી છે.
તો એમ કહી શકાય કે એમનું લખાણ માત્ર સિદ્ધાંતો પર નથી પણ અનુભવ અને સહાનુભૂતિથી પણ સિંચાયેલું છે. એટલે જ કદાચ તેઓ આટલા જટિલ વિષયને સામાન્ય વાચક માટે આટલો સુલભ બનાવી શક્યા છે.
હા, ચોક્કસ.
હવે પુસ્તક પર આવીએ. આ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન શ્રેણી આમ પણ જાણીતી છે, પણ આ પુસ્તક શું છે, કોના માટે લખાયું છે?
આ પુસ્તક છે ને ખરેખર એક નાનું પણ ખૂબ શક્તિશાળી પ્રાઇમર છે, એટલે કે પ્રાથમિક માહિતી આપતું પુસ્તક. એનો હેતુ બહુ સ્પષ્ટ છે. કોઈ પણ વ્યક્તિ, ભલે કેન્સરનો દર્દી હોય, એનો પરિવારજન હોય, મેડિકલનો સ્ટુડન્ટ હોય કે પછી આમ તો જ કોઈ જિજ્ઞાસુ હોય,
હા,
જેને કોઈ ખાસ વૈજ્ઞાનિક જાણકારી ન હોય, તે પણ કેન્સરની મૂળભૂત બાબતોને સમજી શકે.
અને એનો મુખ્ય સંદેશ શું છે? પુસ્તક કઈ રીતે આ વિષયને રજૂ કરે છે, કંઈક અલગ રીતે?
હા, એની રજૂઆત જ મહત્વની છે. પુસ્તકનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે કેન્સર કોઈ બહારનો દુશ્મન કે કોઈ અજાણી શક્તિ નથી, પણ આપણા પોતાના શરીરના કોષોમાં થતી એક પ્રકારની ખામી, એક જાતનો બળવો છે.
અચ્છા, બળવો. રસપ્રદ શબ્દ વાપર્યો.
હા, લેખક આપણને છેક કોષોની આંતરિક દુનિયાથી શરૂઆત કરાવે છે, મતલબ સામાન્ય કોષો કેવી રીતે જીવે છે, વિભાજન પામે છે અને સમય આવે મૃત્યુ પામે છે, અને પછી સમજાવે છે કે કેન્સર આ આખી પ્રક્રિયામાં ક્યાં અને કેવી રીતે ગડબડ ઊભી કરે છે. એ કેન્સરના કારણો, એ કેવી રીતે ફેલાય છે, જેને આપણે મેટાસ્ટેસિસ કહીએ છીએ, નિદાનની પદ્ધતિઓ અને સારવારની આખી સફર, પરંપરાગતથી લઈને છેક અત્યાધુનિક પદ્ધતિઓ સુધી, એ બધું સમજાવે છે. ટૂંકમાં આ પુસ્તક ભય ફેલાવાને બદલે સમજણનું હથિયાર આપે છે.
તો ચાલો એ સમજણની સફરમાં આપણે પણ થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકના કેટલાક મુખ્ય વૈજ્ઞાનિક ખ્યાલોને એકદમ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત કરીએ સૌથી પાયાના પ્રશ્નથી. કેન્સર મૂળભૂત રીતે છે શું? તમે કહ્યું આપણા પોતાના કોષોનો બળવો, એનો અર્થ શું?
બહુ સરસ સવાલ પૂછ્યો. જુઓ, આપણું શરીર અબજો કોષોનું બનેલું છે, બરાબર?
હા.
દરેક કોષનું એક નિયંત્રિત જીવનચક્ર હોય છે. તે વૃદ્ધિ પામે, જરૂર પડે ત્યારે વિભાજન પામે, અને જ્યારે તેની જરૂર ન હોય અથવા તેમાં કોઈ ખામી સર્જાય ત્યારે તે એપોપ્ટોસિસ નામની પ્રક્રિયા દ્વારા આપોઆપ મૃત્યુ પામે.
એટલે એક પ્રકારની આત્મહત્યા, પણ નિયંત્રિત.
હા, પ્રોગ્રામ્ડ સેલ ડેથ.
હા,
જાણે કે એક શિસ્તબદ્ધ સૈનિક. આ એક કુદરતી ક્વોલિટી કંટ્રોલ છે શરીરનું.
એટલે શરીર પોતાની જાતે જ ખરાબ કોષોનો નિકાલ કરતું રહે છે.
બરાબર. હવે કેન્સર ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ એક કોષના ડીએનએમાં એવા ફેરફાર થાય જેને આપણે મ્યુટેશન કહીએ, કે તે આ નિયમો તોડવા માંડે. તે પેલો આત્મહત્યાનો સિગ્નલ હોય ને, એને અવગણે છે અને અનિયંત્રિત રીતે વિભાજન પામવાનું શરૂ કરી દે છે.
એટલે કે એની વૃદ્ધિ પર કોઈ કંટ્રોલ જ ના રહે.
બિલકુલ. પુસ્તક બે મહત્વના જનીનોની વાત કરે છે. એક છે ઓન્કોજીન્સ, જે કોષ વિભાજન માટે એક્સિલરેટર જેવા છે. જો એમાં ગડબડ થાય તો ગાડી રોકાયા વગર ચાલ્યા જ કરે.
અચ્છા.
અને બીજા છે ટ્યુમર સપ્રેસર જીન્સ, જે બ્રેક જેવા છે, જેમ કે પેલું પ્રખ્યાત P53 અથવા BRCA જનીનો. જો આ બ્રેક ફેલ થાય તો પણ ગાડી રોકાય નહીં.
ઓહ, એટલે કે એક્સિલરેટર દબાઈ જાય અથવા બ્રેક ફેલ થઈ જાય, બંને સ્થિતિમાં કોષ અનિયંત્રિત બની જાય છે.
હા, અને આવા કોષો ભેગા થઈને જે ગાંઠ બનાવે તે બે પ્રકારની હોય.
હા, સૌમ્ય અને જીવલેણ. બરાબર
બરાબર. સૌમ્ય ગાંઠ એટલે કોષોનો સમૂહ જે વધે છે પણ પોતાની જગ્યાએ જ રહે છે, આજુબાજુ ફેલાતો નથી. જ્યારે જીવલેણ ગાંઠ એ આક્રમક હોય છે. તે આસપાસની પેશીઓમાં ઘૂસણખોરી કરે છે અને લોહી કે લસિકા વાહિનીઓ દ્વારા શરીરના બીજા ભાગોમાં પણ પહોંચી શકે છે. આ પ્રક્રિયાને મેટાસ્ટેસિસ કહે છે,
જેના વિશે આપણે આગળ વાત કરીશું.
હા, એટલે ટૂંકમાં કેન્સર એ બહારનો હુમલો નથી પણ અંદરનો જ બળવો છે.
આ સમજવું ખરેખર ખૂબ મહત્વનું છે, ડર ઓછો થાય એનાથી. હવે બીજો મોટો પ્રશ્ન.
હા,
આ બળવો થાય છે શા માટે? કેન્સર થવાના કારણો શું છે? શું પુસ્તક આ વિશે કંઈ કહે છે?
હા, લેખક સ્પષ્ટ કરે છે કે કેન્સર માટે ભાગ્યે જ કોઈ એક કારણ જવાબદાર હોય છે. તે મોટાભાગે ઘણા પરિબળોના સંયોજનનું પરિણામ છે. પુસ્તક ત્રણ મુખ્ય શ્રેણીઓ ગણાવે છે.
કઈ કઈ?
પહેલું છે તક અથવા સંજોગ,
ચાન્સ.
જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણા કોષો વધુ વખત વિભાજિત થાય છે, ખરું ને?
હા.
અને દરેક વિભાજન વખતે ડીએનએ કોપી કરવામાં નાની મોટી ભૂલો થવાની શક્યતા રહે છે. મોટાભાગની ભૂલો તો શરીર સુધારી લે છે, પણ ક્યારેક કોઈ ભૂલ રહી જાય અને એકઠી થતી જાય.
એટલે ઉંમર વધવી એ જ એક જોખમ પરિબળ છે, કારણ કે ભૂલો એકઠી થવાનો સમય મળે છે. બીજું શું?
બીજું અને કદાચ સૌથી વધુ ચર્ચિત છે જીવનશૈલી અને પર્યાવરણ. આમાં એવા પરિબળો આવે છે જેના પર આપણું થોડું કે ઘણું નિયંત્રણ હોઈ શકે છે.
જેમ કે?
જેમ કે તમાકુનો ધુમાડો, એમાં રહેલા રસાયણો જેને કાર્સિનોજેન્સ કહેવાય, એ સીધા ડીએનએને નુકસાન કરે છે. પછી વધુ પડતો દારૂ, સૂર્યના હાનિકારક યુવી કિરણોનો વધુ પડતો સંપર્ક, અમુક વાયરલ ચેપ.
વાયરલ ચેપ પણ?
હા, જેમ કે HPV, હ્યુમન પેપિલોમા વાયરસ, જે સર્વાઇકલ કેન્સર માટે મુખ્યત્વે જવાબદાર છે, અને હેપેટાઇટિસ B અને C, જે લિવર કેન્સરનું જોખમ વધારે છે. આ ઉપરાંત આપણો આહાર, સ્થૂળતા, કસરતનો અભાવ, આ બધું પણ ભૂમિકા ભજવે છે.
અચ્છા, આ તો ઘણા બધા પરિબળો થયા. અને ત્રીજું પરિબળ?
ત્રીજો છે વારસાગત જનીનો. કેટલાક કિસ્સાઓમાં, બહુ ઓછા કિસ્સાઓમાં, વ્યક્તિને જન્મથી જ અમુક જનીનોની ખામીયુક્ત નકલ વારસામાં મળે છે, જે કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધારી દે છે.
પેલું BRCA જનીન જેવું?
હા, બરાબર. BRCA1 અને BRCA2 જનીનોની ખામી જે સ્તન અને અંડાશયના કેન્સરનું જોખમ ખૂબ વધારે છે.
પણ એ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે મોટાભાગના કેન્સર વારસાગત નથી હોતા, 5-10% કેસ જ એવા હોય છે.
ઓકે.
કેન્સર સામાન્ય રીતે ઘણા વર્ષો દરમિયાન અનેક મ્યુટેશન્સ, એટલે કે પેલી ભૂલો, એકઠી થવાથી થાય છે. એ એક મલ્ટી સ્ટેપ પ્રક્રિયા છે, એક જ ભૂલથી નથી થતું.
સમજાયું.
તો કારણોનું એક જટિલ જાળું છે, તક, આપણી આદતો અને પર્યાવરણ, અને ક્યારેક વારસો. હવે તમે મેટાસ્ટેસિસનો ઉલ્લેખ કર્યો, કેન્સરનું ફેલાવવું. આ ખરેખર કેન્સરનું સૌથી ભયાવહ પાસું ગણાય છે. એ કેવી રીતે થાય છે?
હા, અને મોટાભાગના કેન્સર સંબંધિત મૃત્યુ માટે આ મેટાસ્ટેસિસ જ જવાબદાર છે. તેની પ્રક્રિયા પણ જટિલ અને આમ કહીએ તો દુર્ભાગ્ય કાર્યક્ષમ છે.
કેવી રીતે?
પહેલા ગાંઠના કોષો પોતાની મૂળ જગ્યાની સીમાઓ તોડીને આસપાસની પેશીઓમાં ફેલાય છે, એને કહેવાય લોકલ ઇન્વેઝન. પછી તેઓ નજીકની રક્તવાહિનીઓ કે લસિકા વાહિનીઓમાં પ્રવેશે છે, ઇન્ટ્રાવેઝિશન. ત્યાર પછી તેઓ લોહી કે લસિકાના પ્રવાહ સાથે શરીરના બીજા ભાગોમાં મુસાફરી કરે છે, સર્ક્યુલેશન.
આખી મુસાફરી?
હા. અને છેલ્લે તેઓ કોઈ દૂરના અંગમાં જેમ કે ફેફસા, લીવર, હાડકા, મગજ ત્યાં પહોંચી વાહિનીમાંથી બહાર નીકળી ત્યાં વસી જાય છે અને નવી ગાંઠ બનાવે છે. આ છે કોલોનાઇઝેશન.
આ તો જાણે કેન્સર કોષોની આખી સફર છે, અને ત્યાં ટકવા માટે, વધવા માટે એમને પોષણ પણ જોઈતું હશે ને?
બરાબર. ગાંઠો હોશિયાર હોય છે. એ પોતાની વૃદ્ધિ માટે એન્જિયોજેનેસિસ નામની પ્રક્રિયા દ્વારા નવી રક્તવાહિનીઓ બનાવડાવે છે, જાણે પોતાની સપ્લાય લાઇન ઊભી કરે. આ નવી વાહિનીઓ તેમને પોષણ અને ઓક્સિજન પૂરું પાડે છે અને તેમના ફેલાવામાં પણ મદદ કરે છે. આ મેટાસ્ટેસિસની પ્રક્રિયા જ કેન્સરને એક સ્થાનિક રોગમાંથી આખા શરીરના રોગમાં ફેરવી નાખે છે, અને તેથી તેની સારવાર વધુ મુશ્કેલ બની જાય છે.
સમજાયો. ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. તો આ થઈ કેન્સર શું છે, શા માટે થાય છે અને કેવી રીતે ફેલાય છે તેની વાત. હવે ધારો કે કોઈ લક્ષણો દેખાય કે શંકા જાય, તો ડોક્ટરો તેને શોધી કેવી રીતે કાઢે છે અને તેની ગંભીરતા કેવી રીતે માપે છે? મતલબ કે નિદાન અને સ્ટેજિંગ.
હા, નિદાન અને સ્ટેજિંગ સારવાર માટે પાયારૂપ છે. નિદાનની શરૂઆત ઘણીવાર સ્ક્રીનિંગથી થાય છે. સ્ક્રીનિંગ એટલે શું? તો કે સ્વસ્થ લાગતા લોકોમાં જેમને કોઈ લક્ષણ નથી એમનામાં કેન્સરના ચિહ્નો વહેલાસર પકડવા માટે કરવામાં આવતા ટેસ્ટ.
જેમ કે પેલું મેમોગ્રામ.
હા, બરાબર. સ્ત્રીઓમાં મેમોગ્રામ સ્તન કેન્સર માટે, કે પેપસ્મિયર સર્વાઇકલ કેન્સર માટે, અથવા ચોક્કસ ઉંમર પછી કોલોનોસ્કોપી આંતરણાના કેન્સર માટે. વહેલું નિદાન થાય ને તો સારવારની સફળતાની શક્યતા ઘણી વધી જાય છે.
અને જો સ્ક્રીનિંગમાં કંઈક શંકાસ્પદ દેખાય અથવા કોઈને લક્ષણો હોય તો પછી?
તો પછી નિદાનની પુષ્ટિ માટે લગભગ હંમેશા બાયોપ્સી કરવામાં આવે છે. એમાં શું કરે, શંકાસ્પદ ગાંઠમાંથી પેશીનો એક નાનો નમૂનો લેવામાં આવે.
સોયથી કે નાની સર્જરીથી?
હા, બંને રીતે થઈ શકે. એ નમૂનાને પછી માઇક્રોસ્કોપ હેઠળ પેથોલોજીસ્ટ તપાસે. બાયોપ્સી જ ખાતરીપૂર્વક કહી શકે કે તે કેન્સર છે કે નહીં, અને જો છે તો ક્યાં પ્રકારનું છે, કયો કોષ છે, કેટલો આક્રમક છે વગેરે.
નિદાન પાકું થયો પછી આવે સ્ટેજિંગ.
બરાબર. નિદાન પછી આવે સ્ટેજિંગ. સ્ટેજિંગ એટલે કેન્સર શરીરમાં કેટલું ફેલાયેલું છે તે નક્કી કરવું.
એ કેવી રીતે નક્કી થાય?
આ માટે ડોક્ટરો મોટેભાગે TNM સિસ્ટમનો ઉપયોગ કરે છે. ટી એટલે ટ્યુમર, ગાંઠનું કદ અને તે આસપાસ કેટલું ફેલાયું છે. N એટલે નોડ્સ, નજીકની લસિકા ગ્રંથિઓમાં કેન્સર પહોંચ્યું છે કે નહીં. અને M એટલે મેટાસ્ટેસિસ, એટલે કે કેન્સર શરીરના દૂરના ભાગોમાં ફેલાયું છે કે નહીં.
અને આ TNM નક્કી કરવા માટે પહેલા સ્કેન કરાવવા પડે, CT સ્કેન, MRI, PET સ્કેન.
હા, આ સ્ટેજિંગ માટે જ આ બધી ઇમેજિંગ તકનીકોની મદદ લેવાય છે. એનાથી શરીરની અંદરની સ્થિતિનો સ્પષ્ટ ખ્યાલ આવે.
અને આ સ્ટેજિંગ શા માટે આટલું બધું મહત્વનું છે?
કારણ કે તેના પરથી જ સારવારનો હેતુ અને પદ્ધતિ નક્કી થાય છે. શું ધ્યેય કેન્સરને સંપૂર્ણપણે મટાડવાનો, ક્યોર છે, કે પછી તેને નિયંત્રિત કરવાનો અને જીવન લંબાવવાનો, કંટ્રોલ, પેલિએશન. સ્ટેજ 1 અને સ્ટેજ 4ના કેન્સરની સારવાર ખૂબ જ અલગ હોય છે, સ્વાભાવિક છે. એટલે સ્ટેજિંગ એ સારવારનો રોડમેપ બનાવવા જેવું છે, એના વગર આગળ ના વધી શકાય.
બરાબર, સમજાયું. હવે વાત કરીએ સારવારની, જે સૌથી મહત્વનો ભાગ છે દર્દી અને પરિવાર માટે. પુસ્તક સારવારની ઉત્ક્રાંતિની વાત કરે છે, પરંપરાગત પદ્ધતિઓથી લઈને નવીન પદ્ધતિઓ સુધી. પરંપરાગત પદ્ધતિઓ કઈ કઈ છે?
હા, સારવારમાં ઘણો વિકાસ થયો છે, પણ 3 મુખ્ય પરંપરાગત આધારસ્તંભ છે જે આજે પણ વપરાય છે. સર્જરી, રેડિયોથેરેપી અને કીમોથેરેપી.
સર્જરી તો સમજી શકાય એવું છે, ગાંઠ કાઢી નાખવી.
હા, સર્જરી સૌથી જૂની પદ્ધતિ છે. જો કેન્સર સ્થાનિક હોય, ફેલાયેલો ન હોય, તો ગાંઠને શસ્ત્રક્રિયા દ્વારા કાઢી નાખવી એ ઘણીવાર સૌથી અસરકારક સારવાર હોય છે. હવે તો એમાં પણ મિનિમલી ઇન્વેઝિવ જેવી ટેકનિક આવી ગઈ છે.
અને રેડિયોથેરાપી, એમાં શું હોય? શેક આપવો એમ કહેશે ને?
હા, સામાન્ય ભાષામાં શેક કહે છે. રેડિયોથેરાપીમાં ઉચ્ચ ઉર્જાના કિરણો, જેમ કે એક્સ રે, એનો ઉપયોગ કરીને કેન્સર કોષોના ડીએનએને નુકસાન પહોંચાડીને તેમને મારવામાં આવે છે. આ પણ સામાન્ય રીતે સ્થાનિક સારવાર છે, એટલે કે શરીરના ચોક્કસ ભાગ પર જ કિરણો આપવામાં આવે છે. એક્સટર્નલ બીમ હોય કે બ્રેકીથેરાપી, જેમાં રેડિયોએક્ટિવ સ્ત્રોત ગાંઠની અંદર કે નજીક મુકાય.
અને ત્રીજી કીમોથેરાપી, એનું નામ સાંભળીને જ ઘણા લોકોને પેલી આડઅસરો યાદ આવે છે. વાળ ખરી જવા, ઉલટી થવી.
હા, એ સાચું છે. કીમોથેરાપી એ સિસ્ટમિક સારવાર છે, એટલે કે તેની દવાઓ મોટે ભાગે ઇન્જેક્શન કે ગોળી દ્વારા અપાય છે અને લોહી દ્વારા આખા શરીરમાં ફેલાય છે. તે મુખ્યત્વે એવા કોષોને નિશાન બનાવે છે જે ઝડપથી વિભાજન પામતા હોય,
એટલે કેન્સર કોષો.
હા, કેન્સર કોષો ઝડપથી વિભાજન પામે છે, એટલે તેના પર અસર થાય છે. પણ તકલીફ એ છે કે આપણા શરીરના કેટલાક સામાન્ય કોષો પણ કુદરતી રીતે ઝડપથી વિભાજિત થાય છે.
જેમ કે?
જેમ કે વાળના મૂળના કોષો, લોહી બનાવતા કોષો બોન મેરોમાં, મો અને આંતરડાની અંદરની લાઇનિંગના કોષો. કીમોથેરાપી આ સામાન્ય કોષોને પણ નુકસાન પહોંચાડે છે,
એટલે પેલી આડઅસરો થાય.
બરાબર, એના કારણે જ વાળ ખરવા, ઉબકા ઉલટી, મોંમાં ચાંદા પડવા, થાક લાગો, લોહીના કણો ઘટી જવાથી ચેપ લાગવાનું જોખમ વધવું, આવી આડઅસરો થાય છે. પણ એ પણ યાદ રાખવું જોઈએ કે તેની આડઅસરો હોવા છતાં કીમોથેરાપી એક મોટી ક્રાંતિ હતી.
કઈ રીતે?
કારણ કે તે ફેલાયેલા એટલે કે મેટાસ્ટેટિક કેન્સર સામે લડવા માટેની પહેલી અસરકારક દવાઓ લાવી. પહેલા તો ફેલાયેલા કેન્સર માટે ખાસ કોઈ સારવાર જ નહોતી.
અચ્છા, એ દ્રષ્ટિએ એ ખૂબ મહત્વની હતી. તો આ થયા પરંપરાગત ઉપચારો, પણ પુસ્તક સારવારના નવા યુગની પણ વાત કરે છે, એમાં શું નવું છે?
હા, છેલ્લા 2-3 દાયકામાં સારવારમાં ખરેખર એક નવો યુગ આવ્યો છે. એમાં 2 મુખ્ય પ્રગતિઓ છે જેણે કેન્સરની સારવારમાં ક્રાંતિ લાવી દીધી છે. એક છે ટાર્ગેટેડ થેરેપી અને બીજી છે ઇમ્યુનોથેરેપી.
ટાર્ગેટેડ થેરેપી એટલે નિશાન સાધીને?
બરાબર. ટાર્ગેટેડ થેરેપી એટલે એવી સ્માર્ટ ડ્રગ્સ જે કેન્સર કોષોમાં રહેલી કોઈ ચોક્કસ મોલિક્યુલર નબળાઈ, જેમ કે કોઈ ચોક્કસ મ્યુટેશન કે પ્રોટીન, એના પર જ હુમલો કરે છે. કીમોથેરાપીની જેમ આડેધડ નહીં.
એનો ફાયદો શું?
મુખ્ય ફાયદો એ કે આનાથી આસપાસના સામાન્ય કોષોને ઓછું નુકસાન થાય છે, એટલે આડઅસરો કીમોથેરાપી કરતાં ઘણી ઓછી અને અલગ પ્રકારની હોય છે. પેલી ગ્લીવેક નામની દવા તેનું ઉત્તમ ઉદાહરણ છે, જેણે CML નામના બ્લડ કેન્સરની સારવારમાં જબરદસ્ત ફરક પાડ્યો.
અને ઇમ્યુનોથેરાપી, એ તો આજકાલ બહુ જ ચર્ચામાં છે, એ શું છે?
ઇમ્યુનોથેરાપીનો આખો વિચાર જ ક્રાંતિકારી છે. તે કેન્સરને સીધું મારતી નથી.
તો શું કરે છે?
એ દર્દીની પોતાની રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુન સિસ્ટમને જ એવી રીતે સક્રિય કે જગાડે છે કે તે પોતે જ કેન્સર કોષોને ઓળખીને તેમનો નાશ કરી શકે.
આપણી પોતાની રોગ પ્રતિકારક શક્તિ જ લડે?
હા, વાત એમ છે કે કેન્સર કોષો ઘણીવાર બહુ ચાલાક હોય છે. એ રોગ પ્રતિકારક તંત્રથી છુપાઈ જવા માટે કે તેને દબાવી દેવા માટે અમુક વેશ ધારણ કરે છે, અમુક સિગ્નલ વાપરે છે.
અચ્છા.
ઇમ્યુનોથેરાપી, ખાસ કરીને ચેકપોઇન્ટ ઇન્હિબિટર્સ નામની દવાઓ, જે PD-1, CTLA-4 જેવા પ્રોટીનને બ્લોક કરે છે, આ વેશને હટાવી દે છે. રોગ પ્રતિકારક કોષો, ખાસ કરીને ટી કોષો, પર લાગેલી બ્રેક હટાવી દે છે, એટલે તેઓ છૂટા થઈને કેન્સર પર હુમલો કરી શકે છે.
વાહ, આ તો ખરેખર અલગ જ અભિગમ છે.
હા, અને મેલાનોમા, એક પ્રકારનું ચામડીનું કેન્સર, ફેફસાના કેન્સર, કિડની કેન્સર જેવા ઘણા કેન્સરમાં તેનાથી અદ્ભુત પરિણામો મળ્યા છે. કેટલાક એડવાન્સ કેસમાં પણ લાંબા ગાળાનું નિયંત્રણ મળ્યું છે.
આ ઉપરાંત પેલી હોર્મોન થેરાપી પણ છે ને અમુક કેન્સરમાં?
હા, એ પણ મહત્વની છે. સ્તન કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર જેવા કેટલાક કેન્સર વૃદ્ધિ માટે હોર્મોન, જેમ કે ઇસ્ટ્રોજન કે ટેસ્ટોસ્ટેરોન પર આધાર રાખે છે. હોર્મોન થેરાપી કાં તો એ હોર્મોનનું ઉત્પાદન બંધ કરે છે અથવા કેન્સર કોષો પર તેની અસરને રોકે છે.
એટલે આ બધી નવી પદ્ધતિઓ મળીને પેલું પર્સનલાઇઝ્ડ મેડિસિન કે પ્રિસિઝન મેડિસિન તરફ ઇશારો કરે છે એમ?
બિલકુલ. હવે ધ્યેય એ છે કે દરેક દર્દીના કેન્સરની ખાસ મોલેક્યુલર ખાસિયતોને સમજીને તેના માટે સૌથી યોગ્ય, સૌથી અસરકારક અને બને તેટલી ઓછી આડઅસરવાળી સારવાર પસંદ કરવી. વન સાઇઝ ફિટ્સ ઓલ વાળો જમાનો હવે જઈ રહ્યો છે.
ખૂબ સરસ. આટલી વિસ્તૃત ચર્ચા પછી આપણે કેન્સર શું છે, કેમ થાય છે, કેવી રીતે ફેલાય છે, નિદાન અને સારવારની આખી ઉત્ક્રાંતિ, આ બધું સમજ્યા. હવે જો આખા પુસ્તકમાંથી કેટલાક મુખ્ય વિચારો કે સંદેશાઓ તારવવા હોય જે શ્રોતાઓને યાદ રહે, તો એ કયા હશે?
ચોક્કસ. મને લાગે છે પહેલો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ એ છે કે કેન્સર એ આપણા પોતાના કોષોનો બળવો છે, કોઈ બાહ્ય શ્રાપ કે ચેપ નથી. આ સમજણ આપણા સમાજમાં કેન્સર સાથે જોડાયેલા ડર અને કલંકને ઓછો કરવામાં બહુ મદદ કરી શકે છે. જ્યારે આપણે સમજીએ કે આ એક જૈવિક પ્રક્રિયા છે જેમાં ગડબડ થઈ છે, ત્યારે તેનો સામનો કરવો થોડોક માનસિક રીતે સરળ બને છે.
હા, એ ખૂબ જરૂરી છે. બીજો મુદ્દો મને એ લાગ્યો કે કેન્સર એક રોગ નથી, પણ 200થી વધુ રોગોનો સમૂહ છે. દરેક કેન્સર અલગ છે. આ સમજવું અગત્યનું છે, કારણ કે તેનાથી ખ્યાલ આવે છે કે શા માટે કેટલાક કેન્સર વધુ આક્રમક હોય છે અને કેટલાક ધીમા, શા માટે સારવાર દરેક માટે અલગ હોય છે અને પરિણામો પણ કેમ જુદા જુદા હોય છે.
ત્રીજો મહત્વનો મુદ્દો, સારવાર સતત વિકસી રહી છે. પહેલા જાણે મોટા હથોડા જેવી હતી, હવે સૂક્ષ્મ છરી જેવી બની રહી છે. જૂની કિમોથેરેપીની આડઅસરો હતી, એ જરૂરી પણ હતી, પણ નવી ટાર્ગેટેડ થેરેપી અને ઇમ્યુનોથેરેપી વધુ ચોક્કસ અને ઓછી ઝેરી બનતી જાય છે. આ આપણા દેશમાં પણ ઉપલબ્ધ થતી નવી સારવારો વિશે આશા અને જાગૃતિ વધારે છે.
અને ચોથો, જે વારંવાર ભારપૂર્વક કહેવાયો છે અને ક્યારેય ભૂલવો ન જોઈએ, નિવારણ અને વહેલું નિદાન, એ જ સૌથી શક્તિશાળી શસ્ત્રો છે. આપણી જીવનશૈલીમાં યોગ્ય ફેરફાર કરીને અને નિયમિત સ્ક્રીનિંગ કરાવીને ઘણા કેન્સરને થતા અટકાવી શકાય છે, અથવા તો એટલા વહેલા પકડી શકાય છે કે જ્યારે ઇલાજની શક્યતા ખૂબ જ વધારે હોય. આ સંદેશ ભારત જેવા દેશ માટે, જ્યાં ઘણા કેન્સર મોડા સ્ટેજમાં પકડાય છે, ત્યાં અત્યંત મહત્વનો છે.
ખરેખર. અને પાંચમો મુદ્દો કહી શકાય કે આ પુસ્તક આશાનો સંદેશ આપે છે, પણ એ આશા કોઈ ખોખલો દિલાસો નથી, તે નક્કર વૈજ્ઞાનિક પ્રગતિ પર આધારિત છે. વિજ્ઞાન ખરેખર આગળ વધી રહ્યું છે. હવે પુસ્તકમાં કેટલાક વિચારો એટલી સુંદર રીતે રજૂ થયા છે કે તે મનમાં વસી જાય. આવા કેટલાક ક્વોટ્સ જેવા વિચારો પર વાત કરીએ.
હા, જરૂર. મને પહેલો વિચાર બહુ જ ગમી ગયો. કેન્સર કોઈ વિદેશી આક્રમણકારી નથી, પણ એક ગૃહયુદ્ધ છે. આ એક જ વાક્યમાં કેટલી મોટી વાત કહી દીધી. લડાઈ કેટલી જટિલ છે. આપણે દુશ્મનને મારતી વખતે પોતાના જ તંત્રને બચાવવાનું છે. એ સારવારની મુશ્કેલી સમજાવે છે.
બરાબર. અને બીજો આધુનિક ઓન્કોલોજીનો પાયો સમજાવતો વિચાર. આપણે આ કેન્સર કયા અંગમાંથી આવ્યું છે એ પૂછવાથી હવે આ કેન્સરને કયા આનુવંશિક પરિવર્તનો ચલાવી રહ્યા છે એ પૂછવા તરફ વળ્યા છીએ. આ પરિવર્તન જબરદસ્ત છે. હવે કેન્સરની ઓળખ તેના અંગ કરતાં તેના મોલેક્યુલર ડ્રાઈવરથી વધુ થાય છે, જે સારવારને ખરેખર વ્યક્તિગત બનાવે છે.
અને ઇમ્યુનોથેરેપી વિશેનો આ વિચાર પણ કેટલો શક્તિશાળી છે. ધ્યેય કેન્સરને ઝેર આપવાનો નથી, પરંતુ તે વેશને દૂર કરવાનો છે જે તેને રોગ પ્રતિકારક શક્તિથી છુપાવવા દે છે. આપણે દર્દીના પોતાના શરીરમાં પહેલેથી રહેલા સૌથી શક્તિશાળી શસ્ત્રને મુક્ત કરી રહ્યા છીએ. આ તો સારવારની આખી ફિલોસોફી જ બદલી નાખે છે. બહારથી હુમલો કરવાને બદલે અંદરની શક્તિને જગાડવાની વાત છે.
તેઓ માટે
ધ્યેય હવે ફક્ત કોઈપણ ભોગે ઇલાજ નથી, પરંતુ કેન્સરને એક વ્યવસ્થિત, નિયંત્રિત કરી શકાય તેવા દીર્ઘકાલીન રોગમાં રૂપાંતરિત કરવાનો છે, જેની સાથે વ્યક્તિ લાંબુ અને સંપૂર્ણ જીવન જીવી શકે, જેમ ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર સાથે લોકો જીવે છે તેમ. આ ખૂબ જ મહત્વનો બદલાવ છે.
આ બધા વિચારો ખરેખર કેન્સર પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ બદલવામાં, થોડો ડર ઓછો કરવામાં અને સમજણ વધારવામાં મદદ કરે છે. હવે છેલ્લે, આ બધું જ જ્ઞાન, આટલી બધી માહિતી, એ સામાન્ય વ્યક્તિ માટે વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે, પ્રેક્ટિકલી?
હા, એ બહુ મહત્વનો સવાલ છે. ઘણી બધી રીતે ઉપયોગી થઈ શકે. પહેલું તો પોતાના સ્વાસ્થ્યની વધુ સારી રીતે સંભાળ લેવા માટે. જો આપણને ખબર હોય કે તમાકુ, વધુ પડતો આલ્કોહોલ, અયોગ્ય આહાર, સ્થૂળતા, વધુ પડતું સૂર્યસ્નાન આ બધા જોખમી પરિબળો છે, તો આપણે તેને ટાળવાનો સભાન પ્રયાસ કરી શકીએ, નિયમિત કસરતનું મહત્વ સમજી શકીએ.
બીજું, સ્ક્રીનિંગ કાર્યક્રમોનું મહત્ત્વ સમજીને તેમાં ભાગ લેવા માટે શા માટે અમુક ઉંમરે મેમોગ્રામ કે કોલોનોસ્કોપી કે પેપ્સમિયર કરાવવું જોઈએ એની પાછળનું વિજ્ઞાન સમજીએ તો આપણે એ ટેસ્ટ કરાવવા માટે વધુ પ્રોત્સાહિત થઈએ. ટાળીએ મી.
ત્રીજું, અને આ ખૂબ મહત્વનું છે, જો કમનસીબે નિદાન થાય તો ડૉક્ટર સાથે વધુ સારી રીતે વાતચીત કરવા અને સારવારના નિર્ણયોમાં સક્રિય ભાગીદાર બનવા માટે બાયોપ્સી, સ્ટેજિંગ, સારવારના જુદા જુદા વિકલ્પો, તેમની આડઅસરો, આ બધા વિશે થોડી પ્રાથમિક સમજ હોય તો દર્દી અને પરિવારજનો વધુ માહિતગાર નિર્ણયો લઈ શકે છે, ગભરાટ ઓછો થાય છે.
અને ચોથું, આજકાલ જે બહુ જોવા મળે છે એ ખોટી માહિતી અને ચમત્કારિક ઇલાજોના દાવાઓથી બચવા માટે જો આપણી પાસે કેન્સર વિશેની વૈજ્ઞાનિક સમજણ હોય તો આપણે વોટ્સએપ પર ફરતા કે કોઈના કહેવાથી મળતા ભ્રામક ઇલાજોમાં ફસાઈ જવાની શક્યતા ઘણી ઘટી જાય છે.
બિલકુલ. આ ઉપરાંત તે કેન્સર સંશોધન માટે ફંડિંગ કેમ જરૂરી છે, સરકારની જાહેર આરોગ્ય નીતિઓ કેમ મહત્વની છે, એ બધું સમજવામાં પણ મદદ કરે છે. ટૂંકમાં, આ પુસ્તકમાંથી મળતું જ્ઞાન ડર ઘટાડે છે, સ્પષ્ટતા વધારે છે અને વ્યક્તિને, દર્દીને, પરિવારને, બધાને સશક્ત બનાવે છે.
આખી ચર્ચા પછી મારા મનમાં જે એક વાત સ્પષ્ટ થઈ છે તે એ છે કે કેન્સર ભલે ગંભીર અને જટિલ રોગ હોય પણ તે કોઈ અદૃશ્ય શક્તિનો પ્રકોપ કે રહસ્યમય શાપ નથી. તે એક જૈવિક પ્રક્રિયા છે, ઓશોના સ્તરે થતી ગડબડ છે જેને વિજ્ઞાન વધુને વધુ ઊંડાણથી સમજી રહ્યું છે અને તેનો સામનો કરવાના નવા ને નવા વધુ સારા રસ્તા શોધી રહ્યું છે. આમાં એક નક્કર આશા રહેલી છે.
અને મારા માટે નવી સારવારો, ખાસ કરીને ઇમ્યુનોથેરાપી અને પર્સનલાઇઝ મેડિસિનની જે સંભાવનાઓ દેખાઈ રહી છે તે ખરેખર ખૂબ જ ઉત્સાહજનક છે. પણ સાથે સાથે પુસ્તક વારંવાર જે યાદ અપાવે છે તેમ નિવારણ અને વહેલા નિદાનનું મહત્ત્વ સહેજ પણ ઓછું નથી થયું, કદાચ એ વધુ મહત્વનું બન્યું છે. આ પુસ્તકનો સાર એ છે કે તે ડરને સ્થાને સમજણ અને શક્તિ આપે છે અને આજના સમયમાં તેની ખરેખર ખૂબ જ જરૂર છે.
જેમ જેમ આપણે કેન્સરને વધુ સારી રીતે સમજી રહ્યા છીએ, તેના કારણો અને તેને ચલાવતા મોલિક્યુલર મિકેનિઝમ્સને ઉકેલી રહ્યા છીએ, તેમ તેમ એક પ્રશ્ન મનમાં ઉદ્ભવે છે. ભવિષ્યમાં આપણું મુખ્ય ધ્યાન ફક્ત કેન્સર થઈ ગયા પછી તેની સારવાર કરવા પર રહેશે કે પછી શું આપણે આપણા જનીનોની ઊંડી સમજ અને જીવનશૈલીમાં વધુ સચોટ ફેરફારો દ્વારા તેને મૂળમાંથી જ બનતું અટકાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકીશું? કદાચ ભવિષ્યની લડાઈ સારવાર જેટલી જ કે કદાચ તેનાથી પણ વધુ નિવારણની હશે. આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં?
ચોક્કસ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.